एकत्र फाउंडेशन प्रस्तुत धूमकेतुनी वार्ता रजपुताणी। ऑडियो पठन कृष्णा व्यास। ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે। તે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે। એક વખત ચોમાસું હતું, રૂપેણ બે કાંઠામાં આવી હતી। ખેતર છલકાયા હતા, નદી નાળા તૂટ્યા હતા અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા। તે વખતે એક કરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો। પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી। ઘોડી બહુ પાણીદાર અને જાતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા। ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં જ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા। રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામણો અને સુંદર વનરાજીથી ભરપૂર છે, તેમજ ગાડા વિસામુલે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે। એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે। રૂપેણ નદી, આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન, એ બધાને લીધે પોચામાં પોચો વાણીઓ પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે। પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જળ પડતો ગયો। ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા। ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી, એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો। એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો। ગામમાં સોસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો, ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી, ભાઈ એ રસ્તે જવા જેવું નથી, એ રસ્તે જનારનું માથું ધડ પર રહેતું નથી। કેમ, એવું શું છે? 5 વર્ષ પહેલાંની વાત છે, એક ગરાસ્યો અવગતે ગયો છે, ત્યારથી એ રસ્તો ઉજ્જળ બન્યો છે। ગરાસ્યો ચોમાસામાં નદીમાં ઉતરતા તણાયો ને આશા ભર્યો ગયો। એને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સસરાના ગામમાં ઠકરાણાને તેડવા, પણ અધવચ્ચાળે રહી ગયો। ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી, જોઈ લઈશું કહીને ચારણે તો ઘોડી મારી મૂકી। ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડ્યા। ચારણે એ પંથ લીધો। બપોર જરાક નમતા હતા, પશુપંખી તડખાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા। આખી સીમમાં એક જાતની નિશબ્દતા વ્યાપી ગઈ હતી। તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઉર્મીઓથી ઘેલો ઘેલો થઈ ગયો। એઈને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે, બીજી તરફ ખાખરાના વન ઊભા છે, ઘાટી છાયામાં પારેવા, તેતરને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે। ચારણ તો આ સ્થળને, આવી રચના જોઈને ભલે રૂપેણ ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો। વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંક વળી ગયો। વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રાજપૂતોની સભા ભરાઈ હતી। રૂડી જાજમ પર બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી। ધોળા બાસ્તા જેવા ઓછાળ પથરાયા હતા અને વચ્ચોવચ્ચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો। વડલાની પાસે કચ્છીને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઉભા રહી ગયા હતા। ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો, એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો, બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા। બાર ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો પણ ઝૂણવટ ને શૌર્યની રેખાએ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો। એને આવતો નિહાળી જુવાન રજપૂત જરા મલક્યો। તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનાર 25-50 સાધ એક સાથે થઈ રહ્યા। આવો આવો બાપ, આવો, ટાણાસર છો, ક્યાંથી આવો છો? ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં। તે જવાબ દેતા ખંચાયો, પણ વડલાની નીચે હણહણાટ કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો। ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો તેની બે ચાર ફૂંક લીધી. ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો. સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો. દેવી પુત્ર છો કે? પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું. એક સવાલનો જવાબ દેજો. ચારણ તેની સામે જોઈ રહ્યો. એવું છે કે ઈશ્વરે આટલા આટલા દી ને આટલી આટલી ઋતુ ઘડી છે, પણ એક રથની મીઠાશ બીજી રથમાં મળે નહીં, પણ બધી રથમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રથ કઈ? ચારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. દરબાર, રતુ બધી સારી, પણ દીનાનાથે જોબનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો બાપ કાંઈ શિયાળો થવો છે? અને ને રૂડા ભાત ભાતના પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસરસ થઈ જાય, ને પોંખ ને ઓળો ને ચાદરિયા ને મીઠા ગોરસ ને ગોરી નારને બાપ શિયાળો એ શિયાળો. શિયાળો કંઈ થાવો છે? શંકર પાર્વતીનો જોક છોડાવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે. રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો. પણ માણસ માત્રને જીવન દેનાર વર્ષા ઋતુ કાંઈ થાય? તેણે ફરી ચારણને પૂછ્યું. ચારણે માથું ધૂણાવ્યું. ના બાપ ના, જ્યાં ત્યાં ડોળા પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે, ઢોર ખેંચાય, માણસ તણાય. રજપૂત વધારે ટટ્ટાર થયો. તેને ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગી. ચારણ જોયું ના જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રથ તો બાપ કણબી માટે હોય, એમાં કાંઈ પીયું ને કામની મલકાતી મોએ રસની વાતો માંડે. બાપ, રથમાં રથ શિયાળો ને પછી લ્યો તો આવે ઉનાળો, ને ચોમાસું તો કઈ રથ કહેવાય? ઈ તો કરથ કરથ. ભારે કરી ચારણ, બહુ કરી, દેવી પુત્ર ખરો, કહીને રજપૂત બેઠો થયો. તે ઉઠીને ચારણ પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો. દેવી પુત્ર, હું ગરાસ્યો છું, રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિવળતાથી આસપાસ જોયું. ત્યાં ડાયરો ગેપ થયેલો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસ્યો બે જ જણા વડ નીચે ઊભા હતા. અને ભડકતો નહીં હો? ચારણ હસ્યો. હું ભડકું? બોલ બોલ રજપૂત, તારે કહેવું હોય એ કહી દે. જુવાન રજપૂતના મોં પર આશાના કિરણ ફૂટવા લાગ્યા. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દબાવ્યો. 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ બે કાંઠામાં આવી હતી અને પેલો ધૂનો, તેની વેદનાથી હાથ ઊંચો કરીને ધૂના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગરા દબાવવા યત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો. અને દેવી પુત્ર, બે માણસનો વજોગ જેવો વસમી વાત કઈ છે? હા બાપ હા, તું તારે તારી વાત પૂરી કરી જા. 7-7 જન્મારાના ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યા છે. તું મારું એક કામ કરે તો આ અવગતિઓ દેહ ગતે જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવી આત્માને પણ ભરકી જાય છે. હા, અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. 5 ગાંવ ઉપર દાતાસર ગામ છે. ત્યાં નરી કંકુમાં ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત આવીને અહીં દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે? આજીજી ભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વાળ્યો. રજપૂત, મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હોઉં તો રજપૂતાણીને એક વખત અહીં લાવું. પણ તું જો અણીશુદ્ધ ગરાસ્યો હો તો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું. કોલ છે, જા કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો. અને ચારણ, હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રથ સારી એમ જ હું પૂછું છું. હેબતથી કે ભેથી, માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે મરે છે એમાં મારો વાંક નથી ચારણ. બહુ સારું બાપ, ત્યારે આજથી 8મે દિવસે રજપૂતાણી અહીં આવશે. ચારણે ડોકું ધોણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરીવાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા. તીવ્ર વેદના ભોગવતો તે એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાતાસર આવ્યો. ચારણ તો જુદ્ધ રમણે ચડેલા રજપૂતનો આનંદ છે. અને રાજદરબારે જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ ને કાંઈ આળ પંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો. ગરાસણી, જોજે બાપ પાછું ડગલું ભરતી, એક કામ સાટું સંભારી છે. કાઠિયાણી બોલવે જરાક જાડી લાગે છે, પણ ગરાસણી તો એના શરીર જેવી બોલવે મીઠી હોય છે. સોન રેખ દાંત દેખાતા હોય અને ઘાટીલા નાના ઠોળિયા કાનમાં લટકતા હોય એવી ગરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે. ગરાસણીએ જવાબ વાળ્યો, બોલો, મારા જેવું શું કામ પડ્યું? બાપ જીવતા નેહ તો માનવી માતા રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. ગરાસણી ચમકી, ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની. દરબાર ગામ તારે ગયા કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ, સાચું બોલજે, તી પછી તને દરબાર સપને ચડેલ ખરા કે? ના, ક્યારેય નહીં. જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. ના બાપ ના, સાચો અણીશોધ ગરાસ્યો કાંઈ સતીને ભૂલે? શંકર પાર્વતીના જોગમાં કંઈ માણા હોય? ભૂલ્યો નથી, હજી ગરાસ્યો તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહીં હો, સાચી ગરાસણી છો કે? રજપૂતાણી ટટ્ટાર થઈ. ચારણ ધ્રુજે એટલી દ્રઢતાથી બોલી, આજ પરીક્ષા કરવી છે? શું ગરાસિયાએ ભૂત થઈને મારી ખબર કઢાવી છે? ના. ચારણ હેપતાઈ ગયો. રજપૂતાણી, ગજબ કરી, તને ખબર ક્યાંથી? ખબર ક્યાંથી? રણસંગ્રામમાં મરે નહીં એ રજપૂત માત્ર ભૂત, અને એવા ભૂતને વાસના સહિત જડ મૂળથી ઉખાડી નાખવા માટે જ હું ગરાસણી છતાં સતી નથી થઈ. બોલ ચારણ, હવે કાંઈ કહેવું છે? ગરાસ્યો તને મળવા આવતા રૂપેણમાં ડૂબ્યો છે, એ નેહ કાંઈ જેવો તેવો કહેવાય? ના ના, નેહ કાંઈ જેવો તેવો કહેવાય? ગરાસણી કરડાકીથી બોલી, અને એટલે જ રૂપાળો સોનો મળ્યો હોય એવો રાજમાર્ગ ગરાસ્યો ઉજ્જળ કરી રહ્યો છે? સાચું કે? સાચું બાપ, સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભાડ થવાય? એ તો એવાની વાસના હોય એને કટકું બટકું નાખો એટલે જાય ભાગ્યા. લે સાંભળ બાપ, ગરાસિયાની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલા વડ હેઠળ મળ્યો હતો, ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો હતો, અને એને જુઓ તો દેવાંશી રાજપૂતોનો ડાયરો જામી ગયેલો, જાણે મરત લોકમાં ફરી અવતર્યો હોય. મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એકવાર દેખાડ. મેં બાપ વેણ આપ્યું છે, અને તારે વેણ પાળીએ છૂટકો છે. અને પછી ગરસ્યો ઈ માર્ગે કોઈ દી દેખા નહીં દીએ એવું વેણ લીધું છે. વેણ પાળીશ, એકવાર નહીં 1000 વાર. પણ હું તો ગરાસણી છું, એણે વટુ માર્ગોને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે, રૂપેણનો ઘેઘૂર વડલો ઉજ્જળ કરી મૂક્યો, અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસ્યો મારો ધણી હોય તો ધણી નહીં સોસરવો વાઢી નાખું. આવીશ, મળવા આવીશ. પણ ચારણ, એને કહી આવજે કે રજપૂતાણી આવે છે, ને ખાંડાની ધારે ફરી લગ્ન કરવાના એને કોડ જાગ્યા છે. રજપૂતાણી બાપ, આ તો અવગત્યો દેહ, એની હારે કંઈ ખાંડાની ધારે ધીંગાણા થશે? ઈતી મનખા દે છે કે કબજરીએ? ઉડી જશે, જાણે વંટોળ્યો હાલ્યો ગયો. કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂફાડા દેતી ઊભી થઈ ગઈ. મરદના પણ હાડેહાડ ધ્રુજે, એટલી કડકાઈથી એ ચારણ સામે જોઈ રહી. દેવી પુત્ર છો? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે? અને ઝડપ દેતી એક ફલાંગ તેણે ખીટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કેરીને મ્યાન ફેંકી દીધું. ચાલો દેવી પુત્ર, મોઢા આગળ થાવ, આજે એ મારક નરભે કરી મૂકવો છે. બોલ્યા ચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો, અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય તેવી રજપૂતાણી ચાલી. બપોરના 12 વાગ્યાની તક સાધીને જ રજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા. વડલાના પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યા હતા કે કાચું પાછું હૃદય તો ત્યાં જ ગીપ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો, અને આવી ભયાનક એકલતામાં ચારણ અને રજપૂતાણી 2 જણા ઊભા રહ્યા. ક્યાં છે રજપૂત? રજપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો. આહી કોઈ નથી, હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું. થોડી વાર સુધી બંનેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી. અચાનક એક ઘોડસવાર દેખાયો. રજપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. નજર તો રૂપેણ સામે મંડાઈ રહી છે. ચારણે વિવળતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામ નિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પડકાર્યો, જોજે મરત થાજે હો. થોડી વારમાં ઘોડસવાર છેક પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેખાયો. બસ એજ આવા દે, જોજે હો જોગમાયા ઘા ના કરતી. રજપૂત તદ્દન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાણી સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, રજપૂતાણીએ જવાબ વાળ્યો. ઓળખાણ કેમ ના પડે? જેણે બાયડીને મળવા નિર્દોષ વટે માર્ગો માર્યા, રાજમારક અભડાવ્યો ને ભિખારીની પેટે ચારણને જાચ્યો અને. હા બાપ, ચારણે રજપૂતાણીને વારી. રજપૂત ખસ્યાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણી, મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? મેં નથી માર્યા રજપૂતાણી. ખરો અણીશુદ્ધ ગરાસ્યો હો તો તૈયાર થઈ જા. ગરસ્યાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રુજતો હોય તેમ લાગ્યું, પણ જેમ ભયંકર વીજળી ખરે તેમ ગરાસણીના હાથની તલવાર ચમકી જનોય વડ કાપી નાખવો હોય એવા જોશથી તેણે ગરાસ્યા પર ઘા કર્યો. માર્યા બાપ ભારે કરીને, ચારણ વચ્ચે કૂદ્યો, પણ ગરાસ્યો ત્યાં હતો નહીં અને રજપૂતાણી તલવારનો ચોસ ભર્યો ઘા ખાલી જવાથી ગોઠણબેન નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઉડેલ થોડીક ધૂળ જ માત્ર દેખાણી. ભારે થઈ બાપ, વાંધો નહીં દેવી પુત્ર, તે તારું વેણ પાળ્યું છે. હવામાં ખાલી શબ્દો જ સંભળાયા. રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પાછળ દોડ્યો. રૂપેણના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા. ગરાસિયો ઘોડો સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી. ગરાસિયો હો તો ઊભો રહે, રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો. રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં, પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણીએ નીચે જોયું. ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદના ભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિવળતાથી પી રહ્યું છે. ઘટક 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 ઘૂંટડાલે છે. રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું, પણ આહ, કેટલી વેદના, કેટલું દુઃખ, કેવી નિરાશા, કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. રજપૂતાણીથી અત્યંત માયાભરા અવાજે બોલાઈ જવાયું, રજપૂત આ શું? બસ હવે તૃપ્તિ અતિતૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે રજપૂતાણી, એ બીજાના મૃત્યુની કઈ વળી ઓર મજા આવશે. રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાવ્યો. રજપૂતાણીએ એને ફરી ફરી પકડ્યો. તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું ત્યાં તેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. હવે તને નહીં જવા દઉં. રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો. પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો. ચારણે કાંઠા પરથી બૂમ પાડી, ગરાસણી પાછા વળો, હવે પાણી ઊંડું છે, એ તો ઉડી ગયો બાપ, પાછા વળો. મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુખી ઘરાસ્યાનું ઘર ફરીને વસાવવું છે.